તારીખ 21/4/1997, ડાયરીના બોલ નંબર 523 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન, સળંગ પ્રવચન નંબર 47.
સ્વરૂપ પ્રાપ્તિના લક્ષ પૂર્વક સ્વરૂપ પ્રાપ્તિની નિરંતર ભાવના રહે તો જીવને પરદ્રવ્યની અને પરભાવની જે ભાવના અનાદિની છે તે મળી પડે અને તેનો પ્રતિબંધ ટળે અને ઉપયોગ દ્વારમાં ચૈતન્ય પ્રકાશ માલુમ પડે. સ્વરૂપ પ્રાપ્તિની ભાવના જો નિરંતર રહે તો દર્શનમાં એટલો ગળે અને જ્ઞાનમાં નિર્મળતા એટલી આવે કે પોતાના ઉપયોગમાં સ્વભાવ માલુમ પડે અથવા પોતાના ઉપયોગમાં પોતાનું વેદન માલુમ પડે, વેદન પૂર્વક સ્વભાવ માલુમ પડે. નહીં તો પર વેદન ચાલુ છે જીવને અધ્યાસિત ભાવે. પર વેદન નો અધ્યાસ અથવા પર પ્રવેશ ભાવ નો અભ્યાસ છૂટે નહીં. અનાદિથી જીવને પરદ્રવ્યની અસર થાય છે, પર પ્રવેશ ભાવ રૂપે અસર થાય છે કે મને કંઈક મારામાં પ્રવેશ થઈ જાય છે, તો ખોટો અનુભવ એને અભ્યાસ કહે છે. જીવમાં કઈ પ્રવેશવાની જગ્યા નથી, અવકાશ નથી, પણ એવો ખોટો અનુભવ થાય છે એને અભ્યાસ કહે છે. એ છૂટે નહીં અને ચાલુ રહે. જ્ઞાન વેદન થી છૂટે નહીતર પર વેદન થી અવરાયેલું રહે. જ્ઞાન વેદન અવરાયેલું રહે. અને તેથી સ્વસંવેદન ને આવરણ આવે છે. વિચારવા જેવી વાત શું છે કે જીવને સ્વસંવેદન કેમ આવતું નથી? સ્વાનુભવમાં સ્વસંવેદન છે, સ્વસંવેદન કેમ ઉત્પન્ન થતું નથી? તો એનો ઉત્તર એ છે કે અવરોધક ભાવ જે છે, સ્વસંવેદન ને અવરોધક ભાવ છે એ પર પ્રવેશ ભાવ છે. જેમાં એક રૂમાલનું કપડું છે, તો એ ઘડી વાળેલું છે, સંકેલેલું છે, એટલે ખુલ્લું નથી. અને ખુલ્લું હોય તો ઘડી વાળેલું ન રહે. બે જુદી જુદી અવસ્થા થઈ ને, એ ખોલેલું કપડું હોય અને એક સંકેલેલું હોય. તો ખોલેલું હોય તો સંકેલેલું ન હોય, સંકેલેલું હોય તો ખોલેલું ન હોય. એમ પરવેદન હોય તો સ્વસંવેદન ન હોય, સ્વસંવેદન હોય તો વેદન એક જગ્યાએ કામ કરે, અવસ્થા એક બે જગ્યાએ કામ ન કરે. એટલે સ્વપર પ્રકાશક છે પણ સ્વપર વેદક નથી. પર વેદક પણ તે અધ્યાસિત ભાવે છે અને તે સ્વસંવેદનને પકડવા દેતું નથી, ઉત્પન્ન થવા દેતું નથી, અથવા સ્વસંવેદન છે એને આવિર્ભૂત થવા દેતું નથી, એને આવરે છે. અને આપણે રોજનો એક આપણો રૂટીન છે જમવાનો. બીજું આ ઠંડી ગરમી ઋતુ છે, નોર્મલ પરિસ્થિતિમાં દરેક માણસ પરને વેદે છે એક જમતી વખતે. જમતી વખતે સ્વાદનું વેદન છે, ખરેખર સ્વાદ છે જાણવાનો વિષય છે, વેદવાનો વિષય નથી. પછી જીવ એને વેદવાનો વિષય બનાવે એટલે ભાવે ન ભાવે એ તો થયા વગર રહેવાનું નથી. વેદવાનો વિષય જ નથી તો જાણવાનો વિષય છે, જેમ છે એમ જાણો. કેરીના ગોળપણને જાણો પણ વેદો નહીં. કારેલાની કડવાશ ને જાણો પણ વેદો
નહીં.
અભિપ્રાયમાં એમ રહેવું જોઈએ કે એ તો જાણવાનો વિષય છે, અનુભવ કરવાનો વિષય નથી. એમ અભિપ્રાયમાં તો ફેર થવો જ જોઈએ. કઈ ખબર નહીં હોવાથી સામાન્ય જીવનમાં લોકોને કઈ ખબર તો નથી, એટલે કન્ટિન્યુ પર પ્રવેશ ભાવને પર વેદનને અધ્યાસિતપણે વેદી જ રહ્યો છે અને દ્રઢ અને ગાઢ કરી રહ્યો છે. જાગૃતિ હોય તો ફરક પડે. તમને કેરી સારી લાગી એની તમે મીઠાશ લીધી કે નહીં? બહુ સારી કરી આપ. મુંબઈમાં તો રત્નાગીરીની આખું એક્સપોર્ટ ક્વોલિટી આવે એમ કે ને. રસલી રસની ત્યાં ગાઢ પણ કરે છે, અભિપ્રાય ને ગાઢ કરે છે અને રસને પણ ગાઢ કરે છે. સ્વાદ લેતી વખતે જેટલો એ દ્રઢ કરે છે અને ગાઢ કરે છે એટલો સ્વસંવેદન થી દૂર જાય છે. આમ છે નુકસાન સમજાય તો ભાવવું અને ન ભાવવું બે કલ્પના છે, બધું જાણવાનો વિષય છે. ભાઈવું ન ભાઈવું એ કલ્પના કરી જીવે અને એની પાછળ એનો અભિપ્રાય પડેલો છે, પ્રી કોન્સેપ્ટ કે આ ચીજ મને નથી ભાવતી, આ ચીજ મને ભાવે છે, એવો એક અભિપ્રાય પડેલો છે. પૂર્વગ્રહ જેને કહીએ, અભિપ્રાય કરતા હોય તો એ પૂર્વગ્રહ છે. શું પૂર્વગ્રહને પહેલા છોડી દેવો જોઈએ? હા, અભિપ્રાય વધારે ગાઢ થાય છે, દ્રઢ થાય છે
અભિપ્રાય.
પૂર્વગ્રહ છે જીવને
પહેલેથી
જ કોન્સેપ્ટ છે, મીઠાઈ સારી
વિશ્વાસ.
હા, એ વિશ્વાસ માં તોડ પડવી જોઈએ પહેલા જ. આ ભૂલ થાય છે અને મારા સ્વસંવેદન ને આવરણ થાય એવી ભૂલ થાય છે. કેવી સ્વસંવેદન ને આવરણ આવરણ થાય એવી ભૂલ થાય છે. તો પેલા વાત આવે આપણા ધ્યાન ની, પેલે વાત ક્યાં આવી કે સ્વરૂપ પ્રાપ્તિ ના લક્ષ્ય પૂર્વક સ્વરૂપ પ્રાપ્તિ ની નિરંતર ભાવના રહે, એનો પ્રોસેસ છે. તો જ્ઞાન વેદન પકડાય, ઉપયોગ ની અંદર જ્ઞાન વેદન પકડાય, નહીતર ન પકડાય. કેમ કે ઓલો અભ્યાસ ચાલુ છે, એને તોડવા માટે આ સવળો પ્રયોગ, પોઝિટિવ સાઈડ નો વસ્તુ નો પ્રયોગ કરવો જોઈએ. પહેલે તો સ્વાધ્યાય મેં તો વાત સમજમાં જબ આતી હૈ તબ તો ફિર મેં નિશ્ચય તો કરના ચાહીએ ને કે કોઈ ચીજ ઇષ્ટ અનિષ્ટ હૈ નહીં. તો પહેલે સે સાવધાન હો જાય, ખાને સે ખાને કા શરૂ કરે ઉસકે પહેલે હી સાવધાન હો જાય. और वास्तव में खाना क्या चीज है कि यहाँ जठराग्नि है उसको शांत करने के सिवा कुछ नहीं है. तो जो खड्डा है उसमें थोड़ा डाल देने की बात है क्या, वो खाली होता रहता है तो उसको डालना पड़ता है. तो क्या है, डालने से क्या है कि ये गाड़ी चलती है, पेट्रोल डालने से जैसे गाड़ी चलती है ऐसे भी एक पेट्रोल डालने की बात है, इससे ज्यादा कुछ नहीं है. तो जिस गाड़ी में हम सफर करते हैं या तो उसका किराया दें या पेट्रोल डाले, दोनों एक ही बात है. या तो तुम्हें गाड़ी भाड़े करो या तो घर में पेट्रोल नाखो, પૈસા તો ખર્ચવાના છે. ઇસે જ્યાદા કોઈ બાત નહીં હૈ. તો યે જો કિરાયા દેના હૈ ઉસમે વો કિરાયા અચ્છા, વો કિરાયા અચ્છા નહીં, યે ક્યા બાત હૈ ફાલતુ કી. ઇસલિયે खाना खाने को बैठो उसके पहले ही आंख मीच लो कि हम क्या खा रहे हैं. आंख मीच के खाओ, आंख मीच का मतलब क्या हुआ, इतना गौण कर दो कि मैं क्या खाता हूँ क्या नहीं खाता वो देखना ही नहीं है, ऐसे ही खा लो फटाफट खड्डे में डाल दो 200 का 300 ग्राम जो भी डालना है डाल दिया, बात खत्म.
जब किसी के साथ चर्चा करते हैं ना, जैसे बैठे हैं 2-3 जन बात कर रहे हो, उस समय क्या खाया जाता है वो तो ध्यान नहीं जाता है. उस समय कुछ खा लिया, कम खा लिया, ज्यादा खा लिया, उस समय ध्यान नहीं रहता, वो भी वहां ट्रांसफर हो जाता है. पर जब अकेले खाली में बैठते हैं
તત્વ ચિંતન મે આજા ઉપયોગ કો તો ડાયવર્ટ કર સકતે હૈ. હા, બહુ સરસ દ્રષ્ટાંત છે બેનશ્રીનો. બેનશ્રી સાધનામાં બહુ રહેતા હતા એટલે ખાવામાં ઉપયોગ ઓછો અને ખાતા હતા પણ બહુ ઓછો, બહુ ઓછું ખાવાની પ્રેક્ટિસ થઈ ગઈ. સામાન્ય રીતે થેપનું ને છાશ ખાતા હતા, પાણી જેવી છાશ પતલી પાતળી અને થેપલું, પછી એક થેપલું ખાય, દોઢ થેપલું ખાય, એટલું ખાય, એટલું એક થી દોઢ થેપલું બસ. આ હોજરી છે ને ઇલેસ્ટિક છે, ઝાઝું નાખો તો પોળી થઈ જાય ને જાજુ માગે, જાજુ ખાય ને જાજુ ખાવા જોઈએ તે પછી એને ઓછું ન ફાળે. અને માનસિક પરિસ્થિતિ પણ એની એવી જ થાય કે હું નથી ધરાણો, હજી હું ધરાણો નથી. અને જે ઓછું ખાતા હોય એને એ ગોજરી સંકોચાય એટલે ઓછું માગે, વજન થઈ જાય સીધું તે. અને માનસિક રીતે પણ એમ થઈ જાય કે હું ઘણું ભરાય છે, હું ધરાઈ ગયો, મારે ન ચાલે. તો એ બેને ઇલેક્ટ્રિસિટી ને માનસિક પરિસ્થિતિ ને કોર્ડિનેશન છે એ દાદા. જો જ્યાદા ખાતા હૈ ઉસકો માનસિક અસર થોડા ખાને ખાતા રહેતા કે નહીં, હજુ મેં પૂરા નહીં ખાયા. જો કમ ખાતા હૈ ઉસકો મેન્ટલી હો જાતા કે મેને ખા લિયા તો મુજે નહીં ચલેગા. એક તો માનસિક કારણ હોતા હૈ, દૂસરા ફિઝિકલ કારણ વો હોતા હૈ કે જો જ્યાદા ખાતા હૈ ઉસકી હોજરી જો હૈ સ્ટમક હૈ વો ઇલાસ્ટિક હોકર કે બડા હો જાતા હૈ, તો ઉસકો ઉસમે જ્યાદા ડાલના પડેગા, ઉના ભરેગા નહીં. પણ જો કમ ખાતા હૈ ઉસકો સંકુચિત હો જાતા હૈ તો કમ ખાને મેં ભી ભર જાતા હૈ. એમની હોજરી બહુ સંકોચાઈ ગયેલી. ચૂડા વાળા ને વૈદ છે એને કીધું કે તમારી હોજરી છે એ નાના બાળક જેવી થઈ ગઈ છે. એમ નાનું બાળક છે 2-3 વર્ષ નું, ત્યાં વધારે ખાઈ ન શકે, સંકોચાઈને નાની થઈ ગઈ છે. આતર પણ સંકોચાઈ ગયા છે, ઉદરી પણ સંકોચાઈ ગઈ છે. એટલે એને થોડું 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 વધારે નાખવું પડે. એકારે વધારે નાખશો તો એ સહન નહીં કરી શકે, તકલીફ પડશે તમને. થોડું થોડું વધારો, એક એક બટકું વધારો. હા, એવું તો ફ્રૂટ લેતા હોય તો એમાં 2 બટકા વધારો. હા, જેટલું ખાતા એમાં 1 બટકો વધારો. બહુ સરસ વાત કરી હતી. આપ તો ધાર્મિક વ્યક્તિ છો, આપને તો અમારે કઈ સમજાવવાનું ન હોય, પણ છતાંય તે અત્યારે મને કહેવા જેવું લાગે છે એટલે કહું છું કે આ મનુષ્ય શરીર છે એવું મંગલ મંદિર જેવું છે. કે
મંગલ મંદિર
તમે એમાં સાધના કરો છો બેસીને, કે એ મંદિરમાં બેસીને તમે તમારો આત્મા શું કરે છે? સાધના કરે છે. એ મંદિરને મહેલ જેવું રાખો ને કે અને શાસ્ત્રમાં પણ એટલી વાત છે કે સાધના માટે તમે શરીરને સાધનાના હેતુથી એની કોઈ પણ તમારી ખાવા પીવાની કે જાળવવાની ક્રિયા થતી હોય તો એ દોષિત નથી. દેહાધ્યાસથી તમે એને સાચવો તો દોષિત થાવ. અભિપ્રાય સાચવવું તો સાચવવું, બેમાં એક જ ક્રિયા છે. તો અભિપ્રાયમાં ઉલટું સુરતું છે. સાધનાનો હેતુ હોય તો એલાઉડ છે, દેહાધ્યાસના હેતુથી ન થવું જોઈએ. જે ઘરમાં તમે રહ્યો છો કે એને પ્રમાણિકપણે ભાડું આપો, એમાં અપ્રમાણિકતા નહીં કરો. કે આ મકાનમાં તમે રહ્યો છો, મકાન માલિકે આટલું ભાડું તમારું નક્કી કર્યું છે, બરાબર આપો, ઓછું કરવા આપો છો, પ્રમાણિકતા નથી. અને તમારો મકાન માલિક એટલો પ્રમાણિક છે કે વધારે આપશો તો એ લે રાખશે નહીં, એ પાછું ફેંકશે. વરસ પરસ તમે એની અરે પ્રમાણિક ની સામે પ્રમાણિક તો થાવ કે આપણે વાતને ક્યાં લઈ જવી છે કે ભાવવું ન ભાવવું, સારું લાગવું નહીં સારું લાગવું, એ સાવ કલ્પના છે. આ તો ખાલી ભાડું દેવાની વાત છે. અને તે ભાડું એટલા માટે દેવું છે કે પછી એ બાજુ ઉપયોગ દેવાની જરૂર ન પડે અને આપણે આપણી સાધનામાં નિર્વિકલ્પણે લાગી જઈએ, વિકલ્પ ઉઠે નહીં. બસ આથી વધારે કઈ નહીં થયું. પણ સ્વાદ લીધો એટલે સ્વસંવેદન ને આવરણ આવશે. સ્વસંવેદન ને આવરણ આવશે, નુકસાન નહીં આવશે. પરવેદન લીધું સ્વસંવેદન આવવા જ નહીં દે. જ્યાં સુધી જીવ પર વેદન લેતો રહેશે એ સ્વસંવેદન ને રોકશે, અવરોધ છે. કેમ કે બે વેદન જુદું જુદું એક સાથે ચાલી શકે એવું નથી. આ ઘડી વાળો તો ખુલ્લો નહીં, ખુલ્લો ઘડી વાળો બીમારી, એના જેવી વાત છે. બે અવસ્થા કેવી રીતે એક ચીજ ની થાય? ચીજ એક છે ને, બે અવસ્થા કેમ થાય? આંગળી સિદ્ધિ હોય તો વાંકી ન રહી અને વાંકી હોય તો સિદ્ધિ ન હોય. બે અવસ્થા તો એક સાથે ન થાય.
જ્યાં
વેદન નો વિષય છે ત્યાં ખાસ ખ્યાલ
રાખવા.
એટલે જે આ ઠંડુ ઠંડી ગરમી છે વેદન નો વિષય છે, ખારું ખાટું તીખું છે એ વેદન નો વિષય છે.
જયારે
પોતે
પોતાના
જ્ઞાન વેદન ઉપર ક્યારે આવે એનું અહીંયા પૂર્વ ભૂમિકા લીધી. સ્વરૂપ લક્ષે સ્વરૂપ પ્રાપ્તિ ની ભાવનામાં નિરંતર રહે તો અનુભવ પ્રકાશમાં, નિરંતર સ્વરૂપ ની ભાવના સ્વરૂપ પ્રાપ્તિ ની ભાવનામાં રહે, મગ્ન રહે, મગ્ન રહે, નિરંતર મગ્ન રહે તો એને પોતાના ઉપયોગ દ્વારમાં ચૈતન્ય નો પ્રકાશ માલુમ પડે. ચૈતન્ય નો પ્રકાશ કયો કે ચૈતન્ય નું વેદન કયો કે ચૈતન્ય નો સ્વભાવ કયો છે? ચાલતા જ્ઞાન ઉપર ક્યારે આવી શકે યથાર્થ પણ ભાવનામાં આવે ત્યારે. એમ ભાવનાનો વિષય જે છે એ મૂળમાં કામ કરે છે, મૂળમાં કામ કરે છે ભાવના. હમણાં આપણે ભાવના ઉપર જ આવ્યું બેનશન માં કે ભાવના આત્મકલ્યાણની છે, સ્વરૂપ પ્રાપ્તિની છે, તો નિર્ધાર કર્યો છે તો એ ભાવનાની ડિગ્રી વધે. નિત્ર ભાવના છે ભાવના છે ભાવના છે રહ્યા કરે ને રિપીટેડ થોટ, એનો એ દોષ ફરીને થાય. રિપીટેડ એનો દોષ ફરીને થાય. એવી રીતે ખાતા પીતા ગમે તે કાર્ય વખતે તેનો વિચાર આવવો જોઈએ કે આ શરીર જુદું, આ ખાવું જુદું, આહાર જુદો, આ પેટ જુદું છે. તે વખતે આ વસ્તુ સારી છે ને આ વસ્તુ ખરાબ છે તેવો રાગ આવે છે, તે બધી કલ્પના છે. પૂર્વગ્રહ તો કાઢીને જ બેસવું પડે, પૂર્વગ્રહ તો છોડીને જ બેસવું પડે. આજે આ ચીજ બનાવી છે ને માટે સારી છે, ભાણા ઉપર બેસતા પહેલા પૂર્વગ્રહ છોડી દેવો અને કામે લાગવું, એ ઉદય છે. રોજ તમારે ખાવું પડે છે એ ઉદય છે. મુનિ દશા સુધી રોજ આહાર લેવાની પ્રક્રિયા છે, ભાડું દેવાનું છે, પણ એ ઉદયને સાધન બનાવો, આત્મસાધનાનું, આત્મકલ્યાણનું સાધન બનાવવાનું. એટલે મુનિના આહારદાનને સાધનાનું સાધન આપવા જેવી વાત છે. જેમ કોઈ આપણે ગ્રંથ આપીએ ત્યાં તમે વાંચો, તેને સાધન આપ્યું ને તો તમે સાધના કરી શકો, વાંચો જરા સમજો. એમ આહારદાનને સાધન સાધન ગણે છે. જે સાધક જીવ છે એ પોતે મૂર્તિમંત જીન માર્ગ છે, આમ તો જીન માર્ગ છે એ જીવના સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર ના પરિણામ છે. અરૂપી છે, અમૂર્ત છે, જીવ દ્રવ્ય અમૂર્ત હોવાથી એના પરિણામો પણ અમૂર્ત છે. તો પણ સાધક જીવ છે એ મૂર્તિમંત જીન માર્ગ છે, અમૂર્ત માંથી મૂર્ત બનાવ્યો, ઠીક. કેમ કે ત્યાં દેખાય છે, મૂર્ત પણ દેખાય, એમ દેખાય છે. સાધક જીવનું સાધકપણું દેખાય છે. એ સાધકપણું જીવંત રહે, જૈવંત રહે એના માટે આહાર છે. તો એ આહાર લે છે ત્યારે પ્રયોગ કરે છે, માર્ગ માર્ગમાં આગળ વધે છે અને સાધન બનાવીને શું કરે છે, એ માર્ગમાં આગળ વધે છે સાધન બનાવીને, માટે એને આહાર દાન કહેવામાં આવે છે. એને દાનનું સ્થાન આપ્યું છે, ઉપમા નથી, કઈ દાનનું સ્થાન આપ્યું છે. આહાર દેનાર, આહાર દાન દેનાર જો જ્ઞાની હોય તો એને ખબર છે કે મારી ભાવના અત્યારે આ મૂર્તિમંત જીન માર્ગ ને જીવંત રાખવાની છે. જીન માર્ગ જીવંત રહે, જૈવંત રહે એના માટેનો મારો આ ભાવ છે, મારી ભાવના છે. હું આપું છું દઉં છું એ કઈ છે નહીં, આ તમારી ભાવના છે કે આ માર્ગ જીવંત રહે, બસ એટલું જ. હું શું આપું, મારે હું પરદેવીને આપી શકું છું, કઈ હું કઈ દઈ શકું છું, એ કઈ મારી ચીજ છે તમે એને દઉં. આ તો ભાવ એ છે કે આમાં માર્ગ જીવંત રહે, બસ બીજું કઈ. એટલે દાન નો અહમ ભાવ આવે નઈ, કેમ કે હું તો મારી ભાવના ખાતર કરું છું, બીજું કઈ કરતો નથી, મારી ભાવના ને ભાવું છું. નિષ્કામમાં પણ કઈક તો એની પાછળ સમજણ તો હોય ને, નિષ્કામ ક્યારે થાય, કઈ એની યથાર્થ સમજણ હોય તો નિષ્કામ થાય ને, નહીતર સકામ તો આ શું આવે, જાણે જાણે તો કુંડ બંધા છે અને એનું ફળ મળશે. સકામ તો જાણે જાણે આવી જશે, અભિપ્રાયમાં તો બધું પડ્યું છે. આ તો એકદમ સમજણથી મિથ્યા અભિપ્રાયને તોડીને છોડીને કામ કરવાનું છે.
ભરતી ન ભરતી ચીજ છે એની માટે પહેલેથી એ રીતે કરવું કે
એટલે પહેલેથી અભિપ્રાય છોડીને બેઠો હોય, પછી શું છે કે જે ચીજ છે તો સ્વાદ, એનો તો સ્વાદ છે, એ છે સ્વાદ તો જ્ઞાનમાં જણાવવાનો છે, એ વખતે પ્રયોગ કરે કે જાણું છું કે વેદું છું, જાણું છું કે વેદું છું, પ્રયોગ કરે. એમાં સારા નરસપણાની મને કલ્પના કેમ થતી હતી, કેમ થાય, થઈ શકે, જે છે એ છે, એ તો પરમાણુ ની પર્યાય છે. એ જ મીઠી કેરી ન વાપરો એટલે હળવા માંડે, બગડવા માંડે, એ જ પરમાણુ છે. આયકા પાકી ગઈ, પાકી ગઈ, પાકી ગઈ, પછી બગડી ગઈ. આ છે દશા. કલ્પના માટે એ પ્રયોગ નો જ વિષય છે. જો આ પ્રમાણે સ્વરૂપ ની ભાવના થી જ્ઞાન વિજ્ઞાન નું ગ્રહણ થાય તો તેના અભ્યાસથી આત્મરસ ઉપજે અને તે રસની પરિણતિ થાય. ત્યાં પરિણતિ લીધી છે અનુભવ પ્રકાશમાં, પરિણતિ ભાવના અને ભાવનાથી પરિણતિ, ભાવનાથી ઉપયોગ વારંવાર ને ઉપયોગથી પરિણતિ. વારંવાર ઉપયોગ થાય તો પરિણતિ થઈ જાય, વારંવાર ઉપયોગ જાય એટલે એની પરિણતિ બંધાઈ જાય. પરિણતિમાં તો રસપૂર્વક ઉપયોગ જવાનો પ્રોસેસ છે. પરિણતિ થવા અર્થે રસપૂર્વક ઉપયોગ વારંવાર જાય એટલો પ્રોસેસ છે, પરિણતિ થઈ જાય. લાગે એમને સહાનુભૂતિ દર્શનમાં લીધું છે, હું તો આવો પ્રયત્ન કરું છું, હું તો આવું ચિંતન કરું છું, આવું વાંચન કરું છું, આવું સ્વાધ્યાય કરું છું, તો કે જે કરતો એ પરિણતિ લાય. પરિણતિ લાય તો પરિણતિ શું કરી છે એ બતાવે ને, તો એમાં કર્યું એમ માનીએ, નહીં તો કઈ કર્યું જ નથી. કેમ કે તારી ઊંધી પરિણતિમાં જ ફેર નથી પડતો. આપણે જે સ્ટેજ લીધા છે વેદમાંથી માંડીને આગળ આગળના, એ બધામાં પરિણતિ થવાની, એક એક સ્ટેજમાં એની પરિણતિ થવાની, બદલતી જવાની. પરિણતિનો વિષય છે, પરિણતિ થઈ જવી જોઈએ. મોક્ષને ભાવનાની પરિણતિ થઈ જવી જોઈએ, ભક્તિની પરિણતિ થઈ જવી જોઈએ, જે જે સ્ટેજમાં આવે એ બધી સ્ટેજ ની પરિણતિ થઈ જાય. હા, એમનો ગુરુ પ્રત્યક્ષ હતા તો અર્પણતા ની પરિણતિ થઈ ગઈ, થઈ જાય. વારંવાર ઉપયોગ જાય તો પરિણતિ થઈ જાય, કરવી ન પડે, થઈ જ જાય. આવી પરિણતિ થાય તો જ ઉદય કાળે તીવ્ર રસે કરીને પ્રવર્તવાનું ન બને. જો પરિણતિ થઈ ગઈ હોય તો પછી તો સહજ માત્રમાં તમને પરિણતિ તમને રસ ન લેવા દે. ગમે એ ચીજ હોના ને ખોટકો મૂકે ને ભાણામાં, તમારી પરિણતિ તમને રસ ન લેવા દે. બહુ નોર્મલ પ્રેક્ટિસથી તમે રસ લીધા વિના ઉદયમાંથી પસાર થઈ જાઓ, થઈ શકો. જો પરિણતિ બની ગઈ હોય તો, એટલી કમાણી કરી લીધી હોય તો પરિણતિ એક તાકાત છે, શક્તિ છે. હા, એ અસર ઇફેક્ટ જ ન આવવા દે અને પછી ક્યાં સવાલ છે, સારા નશાપણા ની સ્વાદ ની ઇફેક્ટ આવા જ ન દે. ઘણી વાર એવું થાય કે આ તમને કેમ લાગ્યું, ખાતા ખાતા કર્યો જરાક હું ધ્યાન દઈને પછી કહું આ કેવું લાગ્યું, કેમ તમે ધ્યાન દીધું નહીં, શું થાય પૂછે ભાઈ કેમ છે, ઉપયોગ મૂકી નક્કી કરું કે આમ છે કે નહીં. જાહેર જાય ઉપયોગ દેવા જેવું જ ન હોય, કોણ ઉપયોગે ખાયેલું કેવી રીતે સર્વ વિભાવ યથાર્થ પ્રકારે મોડા પડે. આપણે એક વાત લીધી પણ બધા જ વિભાવો યથાર્થપણે ફીકા પડે મોડા પડે, એનું નામ યથાર્થ વૈરાગ્ય. યથાર્થ વૈરાગ્ય નો પ્રકાર છે, અંતર વૈરાગ છે, બારમાં એનો દેખાવનો સવાલ નથી. અને ક્રમે કરીને ઉપશમ થાય, એ વિભાવો ઉપશમ થાય ત્યારે ઉપશમ સમ્યક દર્શન થાય. ઉપશમ સમ્યક દર્શન ના કારણે બધા મિથ્યાથી માંડીને બધા વિભાવો ઉપશમ થઈ ગયા નિર્વિકલ દર્શન. આમ સ્વરૂપની ભાવના તે પાયાની વાત છે, તે ભાવના વિના સમ્યક માર્ગમાં અથવા પરમાર્થ માર્ગમાં એક ડગલું પણ ભરી શકાય એવું નથી, એવું ભાવનાનો વિષય. ભાવના ઉપર ઘણું આવ્યું છે, આમાં કેટલું આવ્યું છે. પહેલેથી કે ભાવનાથી હૃદય ભીંજાયેલું હોવું, શુષ્કતા અને સ્વચ્છંદ ઉત્પન્ન થયા વિના.